समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरक्षे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे परिगुणलब्धे।
दस लक्षण पर्वाधिराज दुर्विशन पर्वना मांगलिक दिवसों में आज आठमो दिवस है। उत्तम त्याग धर्मनो दिवस है। बे दिवस बाद एक परम दिवसे दस लक्षणनो अंतिम दिवस हशे। જીવનના અત્યાર સુધીના જે દસ લક્ષણ મનાવ્યા એમાં પ્લસ વન થશે, એમાં એડિશન થશે। ગુણસ્થાનમાં આગળ વધવું થાય તો દસ લક્ષણ મનાવ્યું છે ભાઈ। ધ્યાનત રાયજીની દસ લક્ષણ પૂજનમાં આવે છે। મેં પહેલા દિવસે વાત કરી હતી કે ધ્યાનત રાયજી કહે છે, ધ્યાનત ધર્મ પેડી દસ ચઢી। પગથિયા કેટલા આપણા મંદિરના પગથિયા છે ને, ઉપર ચડવાના, હા, તો પગથિયા ચડીએ બટુકભાઈ ઉપર, તો ઉપર ચડીએ પછી ભગવાનના દર્શન થાય ને, એવી રીતે કહે છે ધ્યાનત ધર્મ પેડી દસ ચઢી, દિવસે દિવસે પરિણામ એટલા વિશુદ્ધ વિશુદ્ધ થતા જાય। ધ્યાનત ધર્મ પેડી દસ ચઢી, શિવ મહેલ મેં પગ ધરા। કારખાના મેં પગ ધરા એમ ના લખ્યું, ધંધા ઓફિસ મેં પગ ધરા એમ ના લખ્યું। દસ દિવસ દરમિયાન આને શુદ્ધાત્માનું ભેદ જ્ઞાનના ભગવાન આત્મા પંચમ ભાવનો એવો રસ ચઢે, એવો અંદરમાં રસ ચઢે કે દસમા દિવસ પછી અગિયારમા દિવસે દુકાન ધંધા પર જવું તો એને લોહી ઉકાળા લાગે। લોહી ઉકાળા જ કહે ને આપણી ગુજરાતી ભાષામાં, તો મને ત્યાં જવું એને પોસાય નહીં, એવું ના થવું જોઈએ કે કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ગયું, હવે કેટલા દિવસ બાકી રહ્યા, હવે કેટલા બાકી રહ્યા શશિકાંતભાઈ, બે, પછી કાલે એક, પછી પૂરા પરમ દિવસથી આપણે છૂટ્ટા બધું ખાવા પીવા માટે, હા, રોજ મંદિર જવાનું, મમ્મી પપ્પા કે કરે છે કે રોજ ના જાઓ તો કાંઈ નહીં, દસ દિવસ તો જાઓ જાઓ, તો કે પરમ દિવસથી આપણે છૂટા, હમ, એમ નહીં। આ ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં બહુ સારી વાત કહી છે, ચડતા ભાવ રહેવા જોઈએ, નિરાદર ભાવ થવો જોઈએ નહીં, અંદરમાં ચડતા ભાવ રહેવા જોઈએ। હા, અપડેટ શબ્દ વાપર્યો હતો ને આપણે, હા હા, એ જડમાં કોમ્પ્યુટરાઇઝમાં અપડેટ થાય। નાઇરોબીમાં જ્યારે ગુરુદેવશ્રી પધાર્યા રાયચંદભાઈ, હા, તો અહીંયા એ વખતે સમજો કે ટેકનોલોજી કેટલી સારી હતી કે એ વખતે ગુરુદેવશ્રીના વિડીયો પ્રવચન વગેરે ઉતરે, આપણા દરેકનું કેટલું સૌભાગ્ય છે। તો એ વખતે જે ટેકનોલોજી હતી ને, તો આજે એના કરતાં પણ ટેકનોલોજી, આજે સમજો કે એ વિડીયો પ્રવચન સ્વામીજીને આપણે ઘરે બેસીને એ વખતે તો જોવા માટે બધી વ્યવસ્થા કરે, આજે તમે ટ્રેનમાં કે પ્લેનમાં મુસાફરી કરતા હોય અને એ જ નાઇરોબીનું વ્યાખ્યાન તમારે અંદર બેસીને ઇયરફોન લગાવીને સાંભળો, સાંભળી શકાય ના સાંભળી શકાય, ગુરુદેવસિંહની મુદ્રા જોઈને સાંભળી શકાય ને, તો એ અપડેટ થયું ને ત્યાં આગાડી। હા, તો મારે તો કહેવું છે કે એવી રીતે આપણા પરિણામોમાં પણ શું થવું જોઈએ, અંદરમાં અપડેટ થવું જોઈએ। ટોડરમલજી સાહેબે મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં બહુ સરસ વાત કરી છે। મેં વચ્ચે પણ એક વાત કરી હતી, હવે દિવસો થોડા રહ્યા છે, ફરી યાદ કરાવતો જઉં ને, પછી મેં તો કહ્યું તમને કે હવે અમે તો બે વખત આવી ગયા, હવે તમારે ભારતમાં આવવાનું છે ભાઈ, બધાએ બરાબર છે ને, હા। ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં સાતમા અધિકારમાં બહુ સારી વાત કરી છે કે પોતાના પરિણામ બગડવાનો ભય રાખવો. ભય મુનિરાજને ભય લાગે કે ના લાગે રમેશભાઈ? હા બટુકભાઈ, કે તમે પ્રશ્ન એવા કરો છો, મારે શું જવાબ આપો? મને કન્ફ્યુઝનમાં મુકાઈ જઈએ છે. દીપકભાઈ, મુનિરાજને ભય લાગે કે ના લાગે? હા હા, કે મુનિરાજને જેનો ભય લાગે છે એનો ભય આ મોહી જીવને નથી લાગતો. અને મોહી જીવને, રાગી જીવને જેનો ભય લાગે છે એનો ભય મુનિરાજને નથી લાગતો. રતિભાઈ, અહીંયા વાઘ સિંહ આવી જાય તો, હરીશભાઈ અંદર એકદમ આવી જાય તો તમારા શું કહેવાય? સફારી પાર્ક કે શું કહેવાય? મસાઈ મારા શું કહેવાય? હા, એમાંથી આવી જાય તો, અહીંયા અંદર આવી જાય તો શું થાય? હરીશભાઈ કહેશે, તમે શું કરો પહેલાં કહો, હે અમારી વાત બાજુમાં, તમે શું કરો પહેલાં? હે, એક વચ્ચે એક થોડી વાત કહી દઉં, જરા યાદ આવે, થોડું હલકું કરીને કહું ને. વાત થોડી બીજી છે, વિષયાંતર છે, પણ ખાલી કહું જરાક. આ માઇકમાં બોલવામાં હોય ને, આમ બીજું બધું માણસ ગણને, પણ ગણાને જ્યારે માઇકમાં બોલવાનું આવે ને, ત્યારે આમ નીચેથી શું ખસતું એવું લાગે? જમીન ખસતી એવું લાગે. આમ બધું બોલે, પણ માઇકમાં બોલવાનું આવે વખતે આમ ધ્રુજવા લાગે ને. તો આવી જ એક જગ્યાએ સભા લાગી હતી બટુકભાઈ, અને ડિબેટમાં બોલવાનું હતું, પાંચ ભાવ ઉપર બોલવાનું હતું. તો બોલવા માટે વારા ફરતી બધા આવા તો લાગ્યા. પછી એટલામાં શું થયું કે બધા બોલતા હતા, એટલામાં એકદમ એક વાઘ આવ્યો. બોલતા હતા જંગલમાં, એવી તમે આ રાખો છો ને શિબિર એક દિવસની, ક્યાંક અહીંયા રાખો છો ને, એવી કોઈ જગ્યાએ રાખીએ છીએ ખુલ્લી જગ્યામાં, ખુલ્લામાં ક્યાંક રાખીએ છીએ, એકદમ આવી ગયો વાઘ. તો કહે છે કે હવે બધા બોલવા, કે કરવું શું? હવે બધા ડરવા લાગ્યા. ત્યાં એ સંચાલન કરવાવાળા હરીશભાઈ જેવા કોઈ હોશિયાર વ્યક્તિ હશે તો એને જઈને વાઘના કાનમાં કંઈ કહ્યું. વાઘ ચૂપચાપ ચાલ્યો ગયો. સભા બરાબર ચાલુ થઈ, બધાએ પૂછ્યું પછી કે તમે કહ્યું શું એના કાનમાં? કે મેં વાઘને ખાલી એટલું જ કહ્યું, તારે માઇકમાં બોલવાનું છે. શું કહ્યું હતું એને? હા, કે માઇકમાં બોલવાનું છે. એને ભય લાગે, ભાગી ગયો ત્યાં ગાડી. હા, તો જુઓ જરા કે મુનિરાજને જેનો ભય લાગે છે એનો મોહીને ભય લાગતો નથી. કે મુનિરાજને શેનો ડર છે? ટોડરમલજી મોક્ષમાર્ગમાં કહે છે કે મુનિરાજને જે પરિણામથી કર્મનો બંધ થાય એ પરિણામોનો ભય લાગે છે. જેનાથી ભય લાગે એનાથી જીવ ભાગે કે એનાથી નજીક જાય? જેનાથી ભય લાગે એનાથી નજીક જાય કે ભાગે? ભાગે ને. તો મુનિરાજને અશુભાશુભ ભાવથી કર્મનો બંધ થાય છે તો એ પરિણામનો ભય લાગે છે. એ જે પરિણામ સંસારમાં દાખલ કરવા હોય એ પરિણામથી એને શું લાગે છે? તો એનો એમને ભય લાગે છે, માટે અંદરમાં સ્વરૂપમાં ચાલ્યા જાય છે. એમને અશુભોપયોગનું અસ્તિત્વ તો હોતું જ નથી, શુભોપયોગમાં રહેવું પણ એમને ગમતું નથી. અને આ જીવને, મુનિરાજને જેનો ભય લાગે છે એનો આ જીવને ભય જ નથી લાગતો. કે તો કહ્યું ને, પડશે એવા, એ તો એ વખતની વાત, એ વખતે થઈ પડશે. તો સ્વામીજી એટલા માટે કહેતા હતા કે પડશે દેવાશે ત્યારે ખબર પડશે, એમ કહેતા હતા કે હસી હસીને બાંધેલા કરમ છે, રડી રડીને પણ નહીં છૂટે ભાઈયા. જોનારને આંસુ આવે એમ સ્વામીજી કહેતા, જોનારને, સામેવાળાને એમ થાય જોઈને, કરે રે ભાઈ, દુશ્મનને પણ આવા દુઃખ ના થજો, એવી જાતિના આ જીવે દુઃખ ભોગવ્યા છે. માટે કહે છે, જે કહ્યું ને, અને વાઘ સિંહનો ભય મુનિરાજને લાગતો નથી, એ તો કહે છે પરમ મિત્રનો પામ્યા જાણે. એટલે ટોડરમલજી સાહેબ કહે છે કે પોતાના પરિણામ બગડવાનો ભય રાખો, અને પોતાના પરિણામને સુધારવાનો શું કરવો? ઉપાય કરવો. તો સમજેલા ધ્યાનથી વાત, કે પરમાર્થથી જોવામાં આવે, ભૂલભાઈ, પરમાર્થથી જોવામાં આવે તો જે ટોડરમલજી સાહેબ પરિણામ સુધારવાની વાત કહે છે ને, પરિણામ કોના આશ્રયે સુધરે? કોના શરણમાં જવાથી પરિણામ સુધરે? કે આપણો જે ક્લાસ ચાલે છે ને એમાં જે પંચમ ભાવ કહ્યું પાછા આવ્યા ત્યાં, ખ્યાલ આવે કે ના આવે? હા, એ પંચમ ભાવ, જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, ભગવાન આત્મા, શુદ્ધાત્મા, એના શરણમાં જીવ જાય તો એ વખતે એના પરિણામમાંથી વિકારી ભાવ ટળીને નિર્વિકારી વિતરાગ ભાવનો જન્મ થાય છે. તો પરિણામને સુધારવા માટે પણ અપરિણામીના શરણમાં જવાનું છે. આ બીજો શબ્દ નવો આવ્યો પાછો. નવો માને છે તો ગુરુદેવનો જ બતાવેલો, પણ આ રહી ગયું. પંચમ ભાવનું બીજું નામ શું છે? અપરિણામી ભાવ. ચાર ભાવ છે પરિણમવાવાળા, બદલવાવાળા ભાવ છે દીપકભાઈ, અને પંચમ ભાવ કેવો છે? અપરિણામી. તો અપરિણામીના શરણમાં જવાથી પરિણામ સહેજમાં સુધરી જાય છે, એ કહે છે ત્યાં આગળ. અને અપરિણામીનો મહિમા સ્વામીજીએ 45 વર્ષ સુધી અપરિણામીનો મહિમા બતાવ્યો છે. એક ભજનમાં આવે છે ને, હમ તો કબહુ ન નિજ ઘર આયા. આ અંદરમાં ચૈતન્ય ઘર, જ્ઞાન અને આનંદની બનેલી ચીજ છે ને, જેના માટે વચનામૃતમાં બહેનશ્રીએ લખ્યું ને, આ પરદેશ છે વિભાવ ભાવ. વિભાવ ભાવે શું છે? પરદેશ છે. અમને અહીંયા રહેવું ગોઠતું નથી, અમે ત્વરાથી અમારા મૂળ વતનમાં જવા ઈચ્છીએ છીએ. આ મૂળ વતન આ છે. આ હરીશભાઈ તમારું મૂળ વતન કયું? રમેશભાઈ કયું મૂળ વતન? હા, કે જામનગરની બાજુમાં કે ફલાણું ફલાણું, એ અમારું મૂળ વતન. હા, એ મૂળ વતન નથી. આ અંદરમાં અંદરમાં જ્ઞાયક ભાવ એ અમારું મૂળ વતન છે. જુઓ શું કહે છે ભાઈ. મને ભાવ તો એટલા માટે આવ્યો કે મેં વચ્ચે વાત કરી હતી કે રોજ તમારે 2 પાનાનો સ્વાધ્યાય કરવાનો. કેટલા પાના ભાઈ ચંદ્રકાંતભાઈ? કેટલા પાના? 2 પાના. 2 પાના એટલે વધારે પણ નહીં. આ તો 4 થઈ ગયા. આ પેમ્પલેટ છે, એટલું બધું હોમવર્ક પણ નથી આપતો તમને. આ આગળ અને પાછળ થઈને 2 પાના, આગળ અને 2 પાના રોજ. મોક્ષમાર્ગ પ્રકાશક લો, ગુરુદેવશ્રીના પ્રવચનના જે સમયસાર ઉપરના લો, તમે ગમે તે નક્કી કરો, અને આગળ પાછળના 2 પાના સ્વાધ્યાય કરવાનો એટલે કરવાનો. પછી એમાં કોઈ બીજી હજી એ નહીં કે નહીં ભાઈ આજે 2 ના પછી કાલે 4 કરી દઈશું, નહીં વાંચવાના. અને તમે જુઓ કે પછી એની અંદરથી એક નોટ રાખો, લખો એની અંદર તો કેવો નિખાર આવે છે, પરિણામ કેવા વિશુદ્ધ બને છે, કેટલા સ્વયં સ્વાધ્યાય કરવાથી જીવને કેટલા લાભ થાય છે. ખબર ના પડે તો લખો, કોઈની સાથે વધારે ચર્ચા કરો, પૂછો, અને એની અંદર જીવન વ્યતીત કરવા જેવું છે. બાકી તો અનંતકાલ વીતી ગયો ભાઈ. બાકી તો વચ્ચે કહ્યું હતું ને, સમાજમાં થોડા આગળ પડતા હશો તો એક પ્રાર્થના સભા લાગશે બહુમાં બહુ, બરાબર છે? 2-2 મિનિટ બોલવાનું આવશે. વાર્તા પૂરી થઈ ગઈ, આપણે ખેલ ખતમ થઈ ગયો. દોલતરામજી છડાડામાં લખે છે એના માટે, આ દાવ ચૂકવા જેવો નથી ભાઈયા. અને પહેલા દિવસે કહ્યું ને વચ્ચે, જેટલા ગયા એટલા રહ્યા નથી ભાઈયા. દસમો પ્રશ્ન છે ને આપણે, જો પાંચ ભાવમાં દસમો પ્રશ્ન. જીવના જે 5 ભાવ કયા આપણે? ઔદયિક, પછી સોરી પહેલું ઔપશમિક, પછી ક્ષાયિક, પછી ક્ષાયોપશમિક, પછી ઔદયિક અને પારિણામ. એ આત્માના 5 ભાવ છે, બરાબર. એમાંથી 3 પ્રકારના ભાવોની ચર્ચા આપણે કરી, બરાબર છે ને શરદભાઈ? કયા કયા ભાવોની ચર્ચા કરી આપણે? ઔપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપશમિક. ઔપશમિક ભાવના કેટલા ભેદ થયા? 2. ક્ષાયિક ભાવના 9, ક્ષાયોપશમિકના 18. હવે આજે છે ઔદયિક ભાવના કેટલા ભેદ છે, કયા કયા? તો જુઓ જરા, ઔદયિક ભાવના 21 ભેદ છે. 21 કેવી રીતે છે? જુઓ જરા, 4 ગતિ, નરક, ત્રિયંચ, મનુષ્ય અને દેવ, એ 4 ગતિ છે. પછી છે 4 કશાય, ક્રોધ, માન, માયા અને લોભ, ચાર ને ચાર કેટલા થયા? આઠ. ત્યાર પછી છે ત્રણ વેદ, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસકવેદ, કેટલા થઈ ગયા? અગિયાર. પછી છ લેશિયા, કૃષ્ણ, નીલ, કાપોત, પિત, પદ્મ અને શુક્લ, છ લેશિયા કેટલા થઈ ગયા? સત્તર. બરાબર, અગિયાર ને છ સત્તર. હવે આ એક એક છે, સિંગલ સિંગલ, એક મિથ્યાદર્શન, એક અજ્ઞાન, એક અસંયમ અને અસિદ્ધત્વ. આ પ્રકારે જીવના 21 પ્રકારના ઔદયિક ભાવ છે. ઔદયિક ભાવની વાત કરતાં આપણે એની પરિભાષામાં, વ્યાખ્યામાં જોયું તો કે ઔદયિક ભાવ કોને કહે છે, એમાં જે કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળો જે જીવનો વિકારી ભાવ, કર્મના ઉદય સાથે સંબંધ રાખવાવાળો જીવનો વિકારી ભાવ, એને ઔદયિક ભાવ કહે છે. હવે જો પહેલો છે ચાર ગતિ, મનુષ્ય, ત્રિયંચ, દેવ અને નારકી. તો અહીંયા જે ગતિની વાત છે ને, મનુષ્ય ગતિ, એટલે મનુષ્ય ગતિ એટલે આ શરીર નહીં સમજવું. મનુષ્ય ગતિ એટલે આ શરીર, ત્રિયંચ ગતિ એટલે આ પશુઓના શરીર, એ નહીં. શા માટે એ નહીં? કેમ કે આ જીવના ભાવની ચર્ચા છે. આ કોના ભાવ છે? જીવના. અને આ શરીર, મનુષ્યનું શરીર છે ને, એ જીવનો ભાવ નથી, એ તો પુદ્ગલની રચના છે. તો અહીંયા તો જીવનો ભાવ લેવો છે. એટલે જીવના ભાવમાં શું આવશે કે મનુષ્ય ગતિને યોગ્ય હાલવું, ચાલવું, બેસવું, બોલવું, ખાવું, પીવું, ભોગ ભોગવવા, એ મનુષ્યને યોગ્ય જે ચેષ્ટાઓ જોવામાં આવે છે જીવમાં, એને મનુષ્ય ગતિ કહેવામાં આવે છે. સમજાય છે? ત્રિયંચ, તો ત્રિયંચનું હાલવું ચાલવું કેવું હોય છે, ત્રિયંચ કેવી રીતે બેસે છે, એ અલગ હોય છે ને, એનું મનુષ્યમાં અલગ હોય છે. તો ચારે ગતિમાં એ ગતિને યોગ્ય જીવના જે ભાવ હોય છે, એને ચાર ગતિ એ જીવના ઔદયિક ભાવ છે. બરાબર, એને વિશેષ ડિટેલમાં જવાની જરૂર નથી, જે આપણે વધારે ફોકસ કરવાની હશે ત્યાં કરીશું. પણ અહીંયા ખાલી તમારે વિશેષ એટલું એ સમજવાનું છે કે અહીંયા કોઈ મનુષ્ય ત્રિયંચનું શરીર નથી લેવાનું, અહીંયા જીવનો ભાવ લેવાનો. કેમ કે આ આપણને સીધું ચાર ગતિ એટલે પેલી આ બહારમાં સંયોગવાળી દેહની જ્ઞાનમાં આવે છે, એવો એનો અર્થ નથી. બરાબર. પછી છે ચાર કષાય, ક્રોધ, માન, માયા અને લોભ, ચાર કષાય. આજે સવારે જ આવીને, આજે ઉત્તમ ત્યાગ ધર્મનો દિવસ છે, તો આ ક્રોધ, માન, માયા, લોભ વગેરે છે, નીચે મિથ્યાદર્શન પણ બોલ્યા, એ સ્વભાવનું પંચમ ભાવનું ગ્રહણ થતાં એ બધાનો ત્યાગ થવો, એ વાસ્તવમાં ઉત્તમ ત્યાગ ધર્મ છે. કષાયમાં ક્રોધ, માન, માયા અને લોભ પ્રસિદ્ધ છે, આને પણ વિસ્તારથી બહુ જવાની જરૂર નથી. આની અંદર જીવના વિકારી પરિણામ છે. આ કોઈ જીવના વિતરાગી નિર્વિકારી ભાવ નથી. ક્રોધના અભાવમાં ક્ષમાધર્મ પ્રગટ થાય છે, માનના અભાવમાં માર્દવ ધર્મ, માયાના અભાવમાં આર્જવ ધર્મ અને લોભના અભાવમાં શૌચ ધર્મ પ્રગટ થાય. આ જીવના વિકારી ભાવ છે, ક્રોધ, માન, માયા, લોભ, ઔદયિક ભાવ છે. આ કર્મના ઉદયમાં જોડાય ને તો ઉત્પન્ન થવાવાળા ભાવ છે. ત્યાં કર્મનો ઉદય કરાવે છે એવો અર્થ નહીં સમજવો અહીંયા આગળ. બરાબર. પછી છે ત્રણ વેદ, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ. તો જીવને અંદરમાં એવા પ્રકારના વેદ સંબંધી વિકારી ભાવ થાય છે, એને સ્ત્રીવેદ, પુરુષવેદને નપુંસક વેદ કહે છે. આ પણ જીવના વિકારી ભાવ છે. પછી છે છ લેશિયા, આને થોડું સમજીશું આપણે. છ લેશિયાને કૃષ્ણ, નીલ, કાપોત, પિત, પદ્મ અને શુક્લમ. તો છ છે એના બે ગ્રુપ કરી દઈએ છે આપણે. આ બાજુ ત્રણ લઈ લો પહેલાં, કૃષ્ણ, નીલ, કાપોત, અને આ બાજુ બીજું ગ્રુપ છે પિત, પદ્મ અને શુક્લમ. તો જે કૃષ્ણ, નીલ અને કાપોત છે ને, અશુભ લેશિયા છે. અને પેલી ત્રણ કેવી છે? શુભ લેશિયા છે. પહેલાં થોડું એ પણ સમજો કે લેશિયા કોને કહેવાય, એ પણ થોડું સમજવાની જરૂર છે. થોડુંક ઉપયોગ સૂક્ષ્મ કરજો જરાક. લેશિયા કોને કહેવાય કે કષાયથી અનુરંજિત યોગના પરિણામને લેશિયા કહે છે. ભાઈ શ્રેયસભાઈ શું કહ્યું? કષાયથી અનુરંજિત યોગના પરિણામ એને લેશિયા કહે છે. સમજાવું જરા તમને કે યોગ વડે પ્રકૃતિ પ્રદેશનો બંધ થાય અને કષાય વડે સ્થિતિ અને અનુભાગનો બંધ થાય. બંધના ચાર પ્રકાર છે. કોઈ પણ કર્મ બંધાય ને, જ્ઞાનાવરણ આપ કર્મની પ્રકૃતિ જોઈ ને, જ્ઞાનાવરણ દર્શન એ બંધાય ને, તો એ પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ. એક બે ત્રણ મિનિટ તમે ધ્યાનથી સમજો, હલકું થઈ જશે. બરાબર જુઓ, પ્રકૃતિ એટલે શું? આજે એના નામ અલગ અલગ કહે ને, જ્ઞાનાવરણ દર્શનાવરણ એ બધી પ્રકૃતિ થઈ, આઠ ભેદ એ પ્રકૃતિ. પ્રદેશ એટલે શું? એ જ્ઞાનાવરણના પરમાણુઓ, દર્શનાવરણના પરમાણુઓ એ આવીને બંધાય ને, જે સંખ્યામાં પરમાણુઓ બંધાય ને પ્રદેશ કહેવાય, એને શું કહેવાય? પ્રદેશ. તો પ્રકૃતિ તો જ્ઞાનાવરણ દર્શનાવરણ એ બધા અલગ અલગ સ્વભાવ થઈ ગયો. જ્ઞાનાવરણની પ્રકૃતિ શું? કે જ્ઞાનને ઢાંકવું. પ્રકૃતિ એટલે સ્વભાવ. જ્ઞાનાવરણનું કામ જ્ઞાનને ઢાંકવું, દર્શાવવાનું કામ દર્શનને ઢાંકવું, એ પ્રકૃતિ. અને એના પરમાણુઓ છે એને શું કહેવાય? પ્રદેશ. પ્રકૃતિ પ્રદેશ. પછી ત્રીજો નંબર સ્થિતિ. સ્થિતિ એટલે જીવે ભાવ કર્યો. અને એ જ્ઞાનાવરણની 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ જે એનો સ્થિતિ આટલા વર્ષ સુધી ઉદયમાં આવે કાળ, એ સ્થિતિ એટલો કાળ. બરાબર. જેમ રાજા શ્રેણી કે યશોધરમણીરાજના ગળામાં સર્પ નાખ્યો તેને નરકની 7મી નરકની સ્થિતિ 33 સાગર, એ સ્થિતિનો બંધ પડ્યો. આ જ્ઞાનાવરણ એ પ્રકૃતિનો બંધ થાય એ વખતે પરમાણુઓ પણ થાય અને એની કેટલા વર્ષ માટે સ્થિતિ એ પણ બંધાય. અને ચોથા નંબરમાં છે અનુભાગ. અનુભાગ એટલે ફળ. અનુભાગ એટલે શું? ફળ. એ ઉદયમાં આવે. તમને ખાલી થોડું સરળતાથી સમજાવું. કંઈ નાની એક ફૂલ્લી થઈ હોય ને, એકદમ નાની ફૂલ્લી, તો પણ એટલી વેદના કરે, એટલી વેદના કરે કે ના પૂછો વાત, એ કર્મની પ્રકૃતિ ફળ આપે છે અનુભાગ. અહીંયા કિડની સ્ટોન થાય છે ને, પથ્થર કેટલો નાનો હોય છે? આ તમારા રિયલ ડાયમંડ જેટલો ખર્ચો એને કાઢવામાં થાય છે. થાય છે કે નહીં બોલો? એ સ્ટોન છે ને પેલો સ્ટોન છે. હા, તો સમજો જરા ધ્યાનથી કે એ નાનો અંદરમાં સ્ટોન છે ને, એ કેટલી વેદના જીવને હેરાન કરે છે. તો એ કર્મની પ્રકૃતિ એ શું કરે છે? ફળ આપવાની તાકાત. આ સ્થૂળતાથી સમજાવો, ડિટેલમાં તો ઘણું છે, પછી પણ તમને થોડોક આઈડિયા આવે રફલી કે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ બંધાય કર્મની, અને પ્રતિ સમય સ્થિતિ બંધાય ને શું થતું જાય છે? ઉદયમાં આવે ને ફળ આપે, ઉદયમાં આવે ને ફળ આપે, ઉદયમાં આવે ને ફળ આપે, ઉદયમાં આવે ને ફળ આપે. હવે તત્વ અભ્યાસ નથી ને, તો જે ઉદયમાં આવે ને એમાં જોડાયો, ઉદયમાં આવે ને એમાં જોડાયો, તો જોડાયો તો નવા કર્મ બંધાયા. અને જીવને અભ્યાસ છે, ઉદય આવ્યો, પાપનો ઉદય આવ્યો કે પુણ્યનો ઉદય, પણ એમાં ના જોડાયો અને પંચમ ભાવમાં જોડાયો. જીવનભાઈ ક્યાં જોડાયો? પંચમ. તો પેલા કર્મ ઉદયમાં આવ્યા હતા ને, ઉદયમાં આવીને શું થઈ ગયા? ખરી ગયા, ખરતા ગયા, ખરતા ગયા, અંદરમાં જોડાતો ગયો, જોડાતો ગયો, પેલા ખરતા ગયા તો ખરી ગયા, તો આ બાજુ મોક્ષ થઈ ગયો જીવનો. અને આ પેલા ઉદયમાં આવ્યા અને આ શું થયું? એમાં જોડાયો. તો જોડાયો ને, તો જીવે જેવો ભાવ કર્યો, સમજો, જીવે અહીંયા જેમ ભાવ કરીને તરત જ આ જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની આવીને છોડી દો. જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહ, કેમ કે આયુ કર્મ જીવનમાં એકવાર બંધાય છે. તો જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય અંતરાય નામ ગોત્રને વિજ્ઞ. અહીંયા જીવ એક પરિણામ કરીને આ સાતે પ્રકારના કર્મ છે. એક કર્મ પછી પ્રકૃતિ, કર્મ એ પ્રકૃતિ થઈ ગઈ. પછી એના પ્રદેશો, દરેક અલગ અલગ ક્વોન્ટિટીમાં ડિવિઝન થઈ જાય પ્રદેશ. પછી એની દરેકની સ્થિતિ, જ્ઞાનાવરણની આટલી બંધાય, કોઈની ઓછી કોઈની વધારે એ પ્રમાણે ડિવિઝન થઈ જાય. અને પછી દરેક શું કરે? એનું ફળ આપવાનું પણ નક્કી થઈ જાય. અને જે પ્રમાણે બાંધ્યું હોય ને, એનો અબાધા કાળ અમુક હોય, એના પછી કર્મ ઉદયમાં આવવાના શું થાય? વન બાય વન ચાલુ થઈ જાય છે. ઘણા નથી કહેતા કે બાજુવાળો 2 નંબરનો રોજ ધંધો કરે છે વર્ષોથી, એને કોઈ દિવસે રેડ નથી પડી. અને એમ તો જિંદગીમાં પહેલી વાર અખતરો કરીને મારા ત્યાં શું પડી? રેડ પડી. બોલો હવે. તો એ કહે છે, પેલો રોજ ધંધો કરે છે ને, પણ એ પેલા જૂના પેલા પુણ્ય કર્મ બાંધ્યા છે ને, તો અત્યારે જે કર્મ ઉદયમાં આવે છે કયા આવે છે? પેલા જૂના બાંધેલા ઉદયમાં આવે છે. અને અત્યારે ખોટા ધંધા કરે છે એ તો નવા બાંધી રહ્યો છે, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિનો અનુભાગ એ અત્યારે સ્ટોર થઈ રહ્યા છે. અને પછી જ્યારે એનો અબાધા કાળ પૂરો થશે પછી એ ઉદયમાં આવે છે. અને પેલા જીવનમાં પહેલી વાર ધંધો કર્યો ને, પણ એ વખતે પેલા જૂના બાંધેલા કર્મ એ જ વખતે એને શું કર્યું, હા ત્યાં ગાડી ફળ આપ્યું છે ત્યાં, એટલે એને તરત જ જોવામાં આવે છે. ઘણા નથી કહેતા, તમને તો કદાચ ખ્યાલ, ઘણાનો પ્રશ્ન હોય છે કે અમે રોજ મંદિર જઈએ, સ્વાધ્યાય કરીએ, ચર્ચા વાર્તા કરીએ, છતાં મારે પાપનો ઉદય, અને પેલો રોજ સાત વ્યસનમાં ડૂબેલો રહે અને ભોગ વિલાસમાં પડે, મંદિર કઈ બાજુ છે એ ખબર નહીં, છતાં એને તો બિલકુલ જલસા જલસા છે. અને બધી જાણે આખી દુનિયાભરના પાપના ઉદયો અમારા ઘરે આવી ગયા છે, એમાં અમે રોજ ખાવા પીવાનું બિલકુલ શુદ્ધ સાત્વિક, ભગવાનના દર્શન પૂજન સ્વાધ્યાય બધું કરો, તો એ બધું અમારે શા માટે? આવો અન્યાય શા માટે? અન્યાય નથી, તને અભ્યાસ નથી માટે અન્યાય લાગે છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, હા, તે જૂનું એવું કર્મ બાંધ્યું છે વર્તમાનમાં ઉદયમાં આવે છે. અને પેલા એ જૂના એવા સારા એવા કોઈ પરિણામ કરે છે એવી જાતિને, એના કારણે વર્તમાનમાં એને એવા પ્રકારનું ઉદયમાં આવ્યું છે. પણ વર્તમાનમાં એ ખોટું બાંધી રહ્યો છે ને, ભવિષ્યમાં એને દંડા ખાવાની બિલકુલ તૈયારી રાખવાની છે. કેમ કે સીધો નિયમ છે કે પરિણામનું ફલ ના મળે, ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે. બિલકુલ, આ તો એક એક હું કહું છું એના માટે. તમારા નાઈરોબીમાં તો બહુ કહેવાની મારે જરૂર નથી, દરેક બંગલાની આગળ વોચમેન હોય છે. અમારા ત્યાં તો કોઈને બંગલા નામે દેવું પડે કે તમારા બંગલા આગળ વોચમેન છે ને, કેમ કે એકાદ હોય ગામમાં એકાદ નહીં. હા, તમારા તો બંગલામાં બધા ત્રણ ત્રણ વોચમેન કદાચ હશે. તો જેમ બંગલાની આગળ વોચમેન રાખવો પડે છે ને, એમ ભગવાન કહે છે તું તારા પરિણામોનો વોચમેન બનજે. તારા પરિણામનો વોચમેન, મારા પરિણામ કેવા થઈ રહ્યા છે, કેવા થાય, કેવા કેવા, કેમ કે થાય છે એનું ફળ ભોગવવાની તૈયારી રાખવી પડશે ભાઈયા. આવે છે ને એક વાત કે છે છે છે, નથી 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 ને નથી છે, એમ ચાર આવે છે પ્રફુલભાઈ. છે છે એનો મતલબ શું કે અત્યારે આવી જાતિનો અવસર મળ્યો છે ને આપણને, આવી જાતિનો અવસર મળ્યો છે અને એનો આપણો સારી રીતે લાભ લઈ રહ્યા છીએ ને, તો ભવિષ્યમાં પણ આવો અવસર આપણને મળવાનો છે. એટલે છે છે, ખ્યાલ આવે છે કે નહીં? અને બીજું છે અને નથી, કે વર્તમાનમાં આવી જાતિનો અવસર મળ્યો, જૈન કુલ મળ્યું, આવી જાતિના ઘરમાં પરિવારની અનુકૂળતા બધી મળી, પણ જીવ આનો લાભ લેતો નથી, તો અત્યારે તો છે પણ ભવિષ્યમાં નથી. આ એક જીવ એવા પ્રકારનો છે કે નથી અને છે. વર્તમાનમાં આવો અવસર નથી પણ ક્યાંક એને સાંભળવામાં આવી ગયું છે, પણ બિચારાને એવો પાપનો ઉદય આવે છે કે એવી જગ્યાએ રહેવું કરવું પડે છે કે આનો લાભ લેવાની ઘણી ઈચ્છા હોવા છતાં વિશેષ કરીને લાભ લઈ શકતો નથી, તો અંદરમાં ભાવના ઝંખના એની ઘણી છે, તો અત્યારે નથી પણ ભવિષ્યમાં એને આવી જાતિનો અવસર મળશે. તો નથી અને છે. અને ચોથો નથી ને નથી, અત્યારે નથી અને આના વિરહનું પણ દુઃખ નથી, તો અત્યારે એને નથી ને ભવિષ્યમાં પણ એને નથી. ભાઈ આ સમજાય છે? તો જો જરા બહુ સમજવા જેવા પ્રકરણો છે જૈન શાસનની અંદર. ભાઈ ગુરુદેવ તો કહેતા હતા કે આ કોલેજ છે, આ કેવલ જ્ઞાનની કોલેજ છે, આ બધી ભાઈ ભગવાન બનવાની કોલેજ છે. પેલી કોલેજમાં સ્કૂલમાં તો એમ શીખવાડે કે ઘડો કુંભાર બનાવે છે, અહીંયા કહે છે ઘડો કુંભાર બનાવતો નથી. બોલો, આ કોલેજ અલગ પ્રકારની છે. આવશે સવારના વ્યાખ્યાનમાં. યોગ વડે પ્રકૃતિને પ્રદેશનો બંધ થાય. યોગ એટલે આત્માના પ્રદેશોનું કંપન, એના વડે પ્રકૃતિ અને પ્રદેશ, આ જે કર્મ કહે એના પ્રકૃતિ અને પ્રદેશનો બંધ થાય. જ્ઞાનાવરણ દર્શનાન પ્રકૃતિને પ્રદેશ એટલે પરમાણુ, બહુ સમજો, શેનો બંધ ના થાય? સ્થિતિ અને અનુભાગનો બંધ ના થાય. તો સ્થિતિ અને અનુભાગનો બંધ શેનાથી થાય? કષાય કરે તો, શું કરે તો? આ કસાય શબ્દ આવે ને આગળ, અરે લેશિયા આવ્યું એટલે બેને બરાબર મેળ કરીને સમજો આજનું પ્રકરણ બરાબર ધ્યાનથી. કસાય કરે ને તો સ્થિતિનો પણ મન થાય કે આટલા વર્ષની સ્થિતિ અને ફળ પણ આપે બરાબર. હવે તમને વધારે સ્પષ્ટ સરળ કરીને સમજાવું છું. ગુણસ્થાન અહીંયા લખ્યા છે ને, કેટલા ગુણસ્થાન લખ્યા છે? 14 લખ્યા છે ને. એમાં 1-10 ગુણસ્થાન છે ત્યાં સુધીના જીવોને કષાય પણ હોય છે ને યોગનું કંપન પણ હોય છે. એ આત્માના પ્રદેશોનું કંપન પણ હોય અને એમને કષાય પણ જોવામાં આવે છે. એટલે બધા કર્મોનો પણ બંધ થાય છે અને એની સ્થિતિને અનુભાગનો પણ બંધ થાય છે. પણ 11મા ગુણસ્થાનથી ટ્રેક બદલાઈ જાય છે. 11મા ગુણસ્થાનથી વસ્તુ સ્થિતિ બદલાય છે. કેમ? કેમકે 11, 12, 13, 14 ગુણસ્થાનમાં કશાય નથી હોતી રતિભાઈ. શું નથી હોતું? કશાય નથી હોતી, ખાલી યોગોનું કંપન હોય છે. આત્માના પ્રદેશોનું શું છે? કંપન. તો 11, 12 અને 13મામાં અરહંત ભગવાન એમને માત્ર આત્માના પ્રદેશોનું શું છે? કંપન છે, પણ શું નથી? કશાય નથી. કશાય નથી ને તો જોજો, હવે એ કહે છે કર્મ ના પ્રકૃતિ અને પ્રદેશ બંધાય, પ્રકૃતિ અને પ્રદેશ બંધાય, પણ એનું શું ના પડે? સ્થિતિ નહીં પડે. સ્થિતિ નહીં પડે. હવે સ્થિતિ નહીં પડે એટલે કર્મ આવીને સીધા શું થાય છે? આવીને ખરી જાય, આવીને ખરી જાય, આવીને ખરી જાય. રોકાવા માટે તૈયાર નથી. કેમ નથી રોકાતા પ્રફુલભાઈ? શું નથી? શું નથી? કશાય નથી. કશાય નથી ને તો આવે ખરા, આવે ખરા. યોગોનું કંપન છે ને એટલે આવે, પણ આવીને શું થાય છે? તરત જ ચાલ્યા જાય છે. કશાય થાય, રાગ દ્વેષ મિથ્યાત્વના પરિણામ થાય તો સ્થિતિની અનુભાગનો બંધ થાય છે. જેમ કે શું કહેવાય કે ટ્રેન, રેલવે ટ્રેક ઉપરથી એક ટ્રેન જઈ રહી છે અને વચ્ચે આપણે કોઈ જગ્યાએ ઊભા રહ્યા છે અને ટ્રેન ત્યાંથી આવીને નીકળી ગઈ ફટાક દઈને, તો હું કહું છું કે એનો આવવાનો ટાઈમ કયો ને જવાનો ટાઈમ કયો? આપણે જે જગ્યા ઉપર ઊભા રહ્યા એ જગ્યાએ આવી કે ના આવી? અને ગઈ ક્યારે પ્રફુલભાઈ? ક્યારે આવીને ક્યારે ગઈ? કે આવીને તરત જ ગઈ ને, આવીને તરત જ ગઈ. એમ અરહંત ભગવાનને, અરહંત ભગવાનને સીધા લઉં છું એટલે વધારે ખ્યાલ આવે. અરહંત ભગવાનને 4 ઘાતી કર્મનો શું કર્યો છે? ના, અઘાતી કર્મ છે ને, આયુ નામ ગોત્રને. પણ એ કર્મ છે ને એ આવે તો છે, પણ પેલી ટ્રેન આવીને શું થઈ? ચાલી ગઈ. એમ કહે છે આયુ નામ ગોત્રને વેદનીય કર્મ આવે ને આવીને શું થાય છે? સીધા બાયપાસ, આવીને ચાલ્યા જાય, આવીને ચાલ્યા જાય, આવીને. રોકાતા કેમ નથી? કેમ રોકાતા નથી? શું નથી? કશાય નથી. કશાય હોય તો એ રોકાય, સ્થિતિ પડે. રોકાય પણ ખરા ને ફળ પણ આપતા જાય. રોકાય પણ, રોકાય ને પાછા શું આપતા જાય? ફળ પણ આપતા જાય. પણ એ કહે છે કશાય ખતમ થઈ ગઈ ને તો કહે છે રોકાશે પણ નહીં, અને રોકાતા નથી તો ફળ આપવાનો પણ પ્રશ્ન થતો નથી. માટે હવે હું તમને પ્રશ્ન પૂછું છું, યોગ વડે પ્રકૃતિને પ્રદેશનો બંધ થાય, યોગ વડે શેનો બંધ થાય? પ્રકૃતિને પ્રદેશનો. અને કષાય વડે સ્થિતિ અને અનુભવનો. તો આ બેમાંથી બળવાન કોણ છે, યોગ કે કષાય? કષાય. કષાય બળવાન છે. માટે ટોડરમલજીએ મોક્ષ માર્ગમાં લખ્યું કે જેમને બંધ ના કરવો હોય કષાય ના કરો, અને કષાય કરશો ને તો યોગનું કંપન તો થવાનું છે જોડે. કેમકે પહેલાં કષાય જાય ને પછી યોગ જાય. બધા યોગ અત્યારે ચાલે છે ને, યોગ યોગનું, યોગનું આમ. અરે યોગ તો સૌથી છેલ્લે જાય. બંધના 5 કારણ કયા? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ તો સૌથી છેલ્લે જાય છે. સૌથી પહેલાં મિથ્યા દર્શન જાય, પછી અવિરતિ જાય, પછી પ્રમાદ જાય, પછી કષાય જાય, ને પછી યોગ જાય છે. તમને એક વાત જરા કહું જરાક, કે આપ જીવે ભાવ કર્યા, જીવે જે ભાવ કર્યા ને આ જ્ઞાનાવરણ દર્શનાર્થ, એનું વિભાજન કોણ કરતું હશે? બધું એની આટલી સ્થિતિ, આની આટલી સ્થિતિ, આ જીવે ભાવ કર્યા ને અહીંયા આવીને બંધાવું ને આ બધું કોણ કરતું હશે? તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં ટોડરમલજી બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે એના માટે, કે આપણે દાળ ભાત રોટલી શાક ખાઈએ છીએ ને, અને એનો કોળીઓ મોઢામાં મૂક્યો તો અંદરમાં મોઢા મૂક્યો, એમાંથી લોહી બને કે ના બને? લોહી બને. ચરબી બને કે ના બને? બને. હાડકા બને કે ના બને? બને. મજ્જા બને કે ના બને? બને ને. તો એ બધા અંદરમાં તત્વો શરીરના બને છે, કોણ બનાવે છે બોલો? જે ખાધું આપણું અવાકાડુંમાંથી શું બને બોલો હરીશભાઈ તમારા? હા બધા કહે છે ને આવા કાળું બહુ એકદમ એનામાં સારામાં સારું ફ્રૂટ આવા કાળું છે, હા એમાંથી આ મળે આ મળે, પણ એ આવા કાળું અંદરમાં જઈને એનું આ બને, પછી આ તમારા મોસંબીનું આ બને, અને પછી આનું આ બને, પછી રોટલો ખાવાનું આ બને, બોલો હવે. તો એ બધું ખાવામાં આવે ને એની અંદરથી જે અલગ અલગ વસ્તુઓ બધી બને કોણ બનાવે છે? હા હા નથી કહેતા આંબળા ખાવામાંથી વિટામિન સી મળે, આમાંથી વિટામિન ડી મળે. તો એ કહે છે અંદરમાં જાય, કોઈમાંથી વિટામિન સી વધારે મળે, કોઈમાંથી ડી મળે, કોઈનામાંથી જે કાંઈ અલગ અલગ એ બી સી ડી મળતા હોય એ કોણ કરે છે? કે જેમ એ કોળીઓ અંદરમાં જાય અને નેચરલી અલગ અલગ પ્રકારે સપ્ત ધાતુ રૂપે પરિણમી જાય છે ને, એમ જીવ જે ભાવ કરે છે તો લોકાકાશમાં કારમાણ વર્ગણાઓ ભરેલી છે, કારમાણ વર્ગણા, અને જીવ જેવા ભાવ કરે છે એ જ રીતે ઓટોમેટિક એ કર્મો આવીને જીવની સાથે એક ક્ષેત્રાવ ગાહે બંધાઈ જાય. ઓટોમેટિક નેચરલી એવી અનાદિ અનંત સ્વયં સંચાલિત વ્યવસ્થા છે, કોઈ આનો કરનાર ધરનાર છે નહીં, પણ એવી પ્રામાણિક વ્યવસ્થા છે કે જીવ પરિણામ કરે અને તરત જ કર્મ આવીને શું થઈ જાય છે? બંધાય, બંધાય, અને પછી એની સ્થિતિ આવે, આ બધા કાળ પૂરો થાય પછી ઉદયમાં આવવાના શું થાય? ચાલુ પણ થાય છે. આ હમ આવું છે ભાઈ, આ હજુ આ લેશિયાની વાત આવીને હવે તમને ખ્યાલ આવશે. જરા લેશિયાને સમજજો, કષાયમાં તો ખાલી ખાલી જીવના ક્રોધ માન માયાને પરિણામની લીધે, પણ એ કષાયની સાથે આત્માના પ્રદેશોનું કંપન ભેગું લો ને તો એને લેશિયા કહેવાય. વ્યાખ્યા બોલું છું એની, કષાયથી અનુરંજિત યોગના પરિણામ, તો બે આવ્યા ને, યોગ પણ આવીને બીજું શું આવ્યું? કષાય. કષાયથી અનુરંજિત યોગના પરિણામ એને શું કહે છે? એને લેશિયા કહેવામાં આવે છે. અને લેશિયાના કેટલા પ્રકાર કયા છે? કયા કયા બોલો છો બધા? કૃષ્ણ, અને શુક્લ, બરાબર. એમાં કૃષ્ણ નીલ કાપો તે અશુભ છે, પીત પદ્મ અને શુક્લ એ શુભ લેશિયા છે, બરાબર. એ કષાય સાથે રિલેટેડ છે, શુભ એટલે સારી, એવું નહીં સમજવું પાછું, બરાબર છે, પણ પેલાની અપેક્ષાએ એને શુભ કહી છે. હવે જોજો જરા કે જીનવાણીમાં અથવા શાસ્ત્રમાં આગમમાં તમે દ્રષ્ટાંત સાંભળ્યું છે લેશિયાને સમજાવવા માટે. પહેલાં શાસ્ત્રના દ્રષ્ટાંતથી સમજાવું છું, પછી આપણે એક લૌકિક વ્યવહારના દ્રષ્ટાંતથી સમજાવું છું, એટલે લેશિયાનું સ્વરૂપ ખ્યાલ આવે. કે એક વ્યક્તિને એક કેરીની જરૂર છે, ખ્યાલ આવ્યો હશે તમને, એક કેરીની જરૂર છે, પણ અંદરમાં એને એવી જાતિના પરિણામ છે કે જોઈએ છે એક કેરીને આખું ઝાડ પાડી નાખે છે, આખું ઝાડ પાડી નાખે છે. બીજું એક વ્યક્તિ છે ને, એક કેરી જોવે છે ને તો એક મોટું ડાળું તોડે છે, પેલા કરતાની કષાય કેવી થઈ? ઓછી. ત્રીજો એક વ્યક્તિ છે, એને પણ એક કેરી જોઈએ છે, છ વ્યક્તિ છે, દરેકને કેરી જોઈએ છે, પણ એ ડાળામાંથી પાછી બીજું એક નાનું ડાળું નીકળે ને એને તોડે છે. ચોથો વ્યક્તિ છે, એક ઝુમખું હોય, ઝુમખું ઝુમખું હોય ને, એમાં સાત આઠ કેરીનું એક ખાલી ઝુમખું તોડે છે. પાંચમો વ્યક્તિ છે કે આપણે એક જ કેરી જોઈએ છે ને, તો ખાલી ઝાડ ઉપરથી એક જ કેરી લે છે. છઠ્ઠો વ્યક્તિ છે, જમીન પર પડેલી કેરી લઈ લે છે. ફરક પડી ગયો ને, છ ની અંદરમાં કષાયની તારતમ્યતામાં ફરક પડી ગયો ને. હા હવે મારે જુદી રીતે સમજાવું, આપણા પ્રેક્ટિકલ લાઈફમાં માતા બહેનોને વધારે આનંદ આવશે થોડોક. તમે અમદાવાદની રતનપુરનું નામ સાંભળી નહીં હોય કોઈએ? સાંભળ્યું છે રતનપુરનું નામ? ભાઈઓએ સાંભળ્યું હશે કદાચ, મુંબઈમાં ક્યાં છે ખબર નહીં બહુ, પણ રતનપુર અમદાવાદનું કાપડનું મોટું, સાડીઓનું મોટું માર્કેટ છે, બહુ મોટું માર્કેટ છે. તો એ હું એના માટે કહું કે આ માતા બહેનોને લેવી, એક સાડી લેવી છે, લેવી છે કેટલી સાડી? એક સાડી. એમાં અંદરમાં એના કશા એવી હોય કે એક સાડી લેવા માટે દસ દુકાન ફરે, અને પછી આવીને આમ કે ભાઈ મારી એક સાડી પર દસ દુકાને ફરીને હું સાડી લાવી છું, એમાં ગૌરવ માને. લેવી છે એક સાડી પણ ફરે કેટલી દુકાન? દસ દુકાન. બીજી એક વ્યક્તિ છે, એને એક સાડી લેવી છે ને પાંચ દુકાન ફરીને સાડી લઈ લીધી. ત્રીજી વ્યક્તિ એવી છે કે એને એક જ દુકાને જઈ અને એક દુકાને જઈને એને સો સાડી કઢાવી અને એની એક સાડી સિલેક્ટ કરી લીધી. કેટલી વ્યક્તિ થઈ અત્યાર સુધીમાં? ત્રણ થઈ ને. ચોથી વ્યક્તિ છે ને, એને દસ સાડી કઢાવી, દસ જ સાડી, દસ સાડી કઢાવીને એમાંથી એક સાડી સિલેક્ટ કરી લીધી. કશાયની ઓછી ઓછાપણું લાગે છે ને ધીમે ધીમે. હા પાંચમી વ્યક્તિ હતી ને, એ પણ ગયા ત્યાં આગાડી. એ પાંચમી બહેને જઈને કહ્યું કે ભાઈ બસ આ તમે એક આ પેલી બતાવો ને એ લાવો ને ભલામણ, એ સારી જ છે. તો એ પહેલી સાડી બતાવીને પહેલી જ લઈ લીધી, કામ પૂરું થઈ ગયું. હવે તમને છઠ્ઠા શું કર્યું પછી? છઠ્ઠી છઠ્ઠી વ્યક્તિનું શું? કે છઠ્ઠી વ્યક્તિ એવી હતી ને કે પડોશી બહેન જતી હતી ને તો એને કહી દીધું કે તું લાવે ને મારી એક સાડી તને ગમે એવી લઈને આવજે ને તું. મારે શું કામ ખોટા ત્યાં જઈને પરિણામ બગાડવા? હું દસ જોવાને પાછા રાગ દ્વેષ કરું ને કે તને ગમે એવી એક સાડી લઈને આવજે. તો છઠ્ઠી વ્યક્તિની છે વ્યક્તિની કષાયની તારતમ્યતામાં અંતર દેખાય છે ને. અંતર જોઈએ છે છયને કેટલી સાડી? એક. પણ અંદરમાં જે એના આ ભાવ જે છે એટલા ઊંચા નીચા થાય છે એને અહીંયા લેશિયા કહેવામાં આવે છે. અને આ આત્માનો ઔદયિક ભાવ છે અને એને ઘણો આરંભ કહેવાય. જોઈએ એક સાડી અને ધમાલ એટલી બધી કરે ઘણો આરંભ કહેવાય અને એવો આરંભ નરક ગતિનું કારણ છે ભાઈયા. ખ્યાલ આવે છે? અને ઘણા બધા કે પહેલાંના જમાનામાં ઘેર જમણવાનો પ્રસંગ હોય તો સામાન્ય બનાવે ને, અત્યારે અહીંયા તો મને ખ્યાલ નથી પણ આમાં ભારતમાં તો આ બધું હોય ને, ઘેર જમણવાનો પ્રસંગ હોય લગ્નનો પ્રસંગ હોય તો એટલું એટલો આરંભ કરે, દસ બાર આઈટમો આ રાખે ને દસ બાર આઈટમો આ ને પછી આઈસ્ક્રીમ ને ફલાણું આ સેન્ટર ને આ સેન્ટર કેટલી જાતિનો ઉદ્યમ કરે. તો એ કહે છે ઘણો આરંભ કરે છે ને એ ઘણો આરંભ એ નરક ગતિનું કારણ છે ભાઈયા. જો કૃષ્ણ નીલ કાપોત પીત પદ્મ અને શુક્લ છ પ્રકારની લેશિયા થઈ ગઈ ને. હવે તમને એક વાત સાથે કહી દઉં કે એક પછી એક ઘટતી લેશિયા છે. છેલ્લા નંબરની શુક્લ લેશિયા એકદમ પાતળા કષાયના પરિણામ છે. પણ ગુરુદેવના શબ્દોમાં કહીએ ને કે આ જીવે કષાય એટલી મંદ કરી, આ જીવ હો તમે ને મારી વાત છે બીજા કોઈની વાત નથી, તમે ને મેં પૂર્વે આત્માના ભાન વગર પંચમ ભાવની ઓળખાણ વગર એટલી વાર મુનિપદ ધારણ કર્યા છે કે ન પૂછો વાત. મુનિવ્રત ધાર અનંત અનંત વાર મુનિપદ ધારણ કર્યા છે આ. પણ એ કહે છે પંચમ ભાવ આત્માના અનુભવ વગર મુનિપદ ધારણ કર્યા છે. તો સ્વામી એના માટે કહેતા હતા કે એવા પદ ધારણ કર્યા કે આ શરીર હોય એ શરીરની ચામડીને ઉતારી નાખવામાં આવે. કોઈ વેરી જીવ આવીને શું કરે? ઉતારે અને એમાં મીઠાનો ખાર હોય ને એ અંદરમાં છાંટે તો બળતરા કેવી થાય? તો પણ આંખનો ખૂણો લાલ ન થાય. સામેવાળા પ્રત્યે પરિણામ એ મારવાના કે એના પ્રત્યે દ્વેષના પરિણામ ન થાય એવી જાતિના મંદ કષાયના પરિણામ આ જીવે તમે ને મેં કેટલી વાર કર્યા? અનંત વાર કર્યા. તો એ લેશિયાને કઈ લેશિયા કહેવાય છે? શુક્લ લેશિયા. પણ ત્યાં ધર્મ નથી આવી વાત છે ભાઈયા. અને એક સમ્યક દ્રષ્ટિ જીવ છે જેને પંચમ ભાવ આત્માનો અનુભવ છે ને એના પહેલા નંબરની ખરાબ લેશિયા કૃષ્ણ કૃષ્ણ ખરાબ એ લેશિયા સમ્યક દ્રષ્ટિને પણ જોવામાં આવે. બોલો હવે. સમ્યક દ્રષ્ટિને કૃષ્ણ લેશિયામાં જોવામાં આવે છતાં પણ અંતરાત્મા અને એક જીવે બહારમાં બધાનો ત્યાગ કર્યો. કસાય બહારમાં આટલી પાતળી દેખાય છતાં પણ કહે છે એને અંતરાત્મામાં એની ગણતરી થતી નથી. કેમ? કેમ કે અંદરમાં આત્માની અનુભૂતિ સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી. આ ગુરુદેવ શ્રીનો પ્રભાવના ગિફ્ટ છે એ સમ્યક દર્શન વગર ભાઈ બધું થોથી થોથા છે આ. છ લેશિયા કૃષ્ણ નીલ કાપૂત પીત પદ્મ ને શુક્લ. ત્યાર પછી કેટલા થઈ ગયા? ચાર ને ચાર આઠ, આઠ ને ત્રણ અગિયાર, અગિયાર ને છ સત્તર થયા. હવે એક એક છે મિથ્યા દર્શન. હવે આનો તો ખુલાસો કરવાનો મારી દ્રષ્ટિએ કોઈ જરૂર છે નહીં. તમને એ તો ખ્યાલ છે ને સૌથી મોટું પાપ કયું છે? મિથ્યા દર્શન એ સૌથી મોટું પાપ છે. અને વાત એવી છે કે આ જીવને નરકમાં નથી જવું ને. નરકમાં નથી જવું તો સમજજો મિથ્યા દર્શન હશે સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં કરે તો જીવને નરકમાં જવું જ પડે. કે નહીં 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 નહીં, સમ્યક દર્શન પ્રાપ્ત નહીં કરો તો નરકમાં જવું જ પડશે, ફિક્સ વાત છે આ. કે નહીં કે અમે તો અહીંયાથી ક્યાં જઈશું? સ્વર્ગમાં જઈશું. સ્વર્ગમાં પછી શુભભાવ કહીને પાછા ક્યાં આવીશું? અહીંયા. અહીંયાથી પાછા ક્યાં જઈશું? સ્વર્ગમાં. પાછા અહીંયા. અહીંયાથી બધા અમે તો સ્વર્ગને મનુષ્ય સ્વર્ગને મનુષ્ય ટ્રાન્સફર કરીને પછી ગમે ત્યારે સમય દર્શન પ્રાપ્ત કરીને પાછા મોક્ષમાં ચાલ્યા જઈશું. હા, પણ એ કહેશે કે આ ત્રસ પર્યાયનો પણ અમુક લિમિટેડ કાળ હોય છે. હા, એનો કંઈક અધિક 2000 સાગર એટલું એનો કાળ હોય છે. અને તું કહે કે નહીં બસ અમે તો સ્વર્ગને મનુષ્ય સ્વર્ગને મનુષ્ય સ્વર્ગને મનુષ્ય, તો પછી પરાવર્તન પૂરું કઈ રીતે થશે? દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાલ પરાવર્તન, ભાવ પરાવર્તન, ભાવ પરાવર્તન, એ પરાવર્તન જ પૂરું નહીં થાય. એટલે આ વાત બરાબર સમજવી કે જે નરકનો તને ડર લાગે છે ને, એ નરકમાં ના જવું હોય તો સમ્યક દર્શન કમ્પલસરી રિક્વાયર છે. સમ્યક દર્શન હશે તો તું નરકમાં નહીં જાય, અને સમ્યક દર્શન નહીં હોય તો નરકમાં જવું પડશે ભાઈ. આ નરકમાંય જવું પડશે ને નિગોદમાં પણ જવું પડશે. આ એ કહે છે, આ મિથ્યા દર્શનના ગર્ભમાં અનંત ભવ પડ્યા છે સ્વામીજી કહેતા હતા. અને વાત થોડી કડક લાગે એવી છે, પણ સમજવા જેવી છે કે આ શબ્દો નીકળે છે ને ભાષા, અને હું સારું બોલી શકું છું, એના ફળમાં જીવ નરકની નિગોદમાં જાય છે. હવે જીવને પાપ નથી લાગતું, મારા હાથે રસોઈ સારી બને છે એના ફળમાં જીવ નરકની નિગોદમાં જાય છે. શું વાત કરો છો તમે? કેમ કે મિથ્યાત્વ છે, ઉલટી માન્યતા છે. અને મિથ્યાત્વ સૌથી મોટું ઘોર પાપ ભાગમાં આવે છે ને, ઘોર પાપ મિથ્યાત્વને કહ્યું. ચશ્માથી જ્ઞાન થાય એ મોટું પાપ છે, આંખથી જ્ઞાન થાય એ મોટું પાપ છે. આવી વાત છે ભાઈ. આ જુઓ, મિથ્યા દર્શન પછી છે અજ્ઞાન. હવે કાલે છેલ્લી આ વાત મૂકી હતી તમને ખ્યાલ છે ને, આ અજ્ઞાન શબ્દ આવ્યો ને, હવે થોડાક જરાક એલર્ટ થઈ જજો થોડાક. અજ્ઞાન, અજ્ઞાન શબ્દ આગળ ક્યાં આવ્યો? ક્યાં આવ્યો અજ્ઞાન શબ્દ આગળ? બટુકભાઈ કઈ જગ્યાએ આવ્યો? આવ્યો આગળ ભણ્યા એમાં. ક્ષાયોપશમિક ભાવના ભેદ કાઢો જરાક, કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનો આવો ભરોસો છે. કાલે ચલા જે ભૂલી ગયા આપણે પાછા. ત્રણ અજ્ઞાન એવું છે ને, ત્રણ અજ્ઞાન નીચે છે ને, નીચેથી ત્રીજી ચોથી લાઈન. ત્રણ અજ્ઞાન, સુકુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન ને કુઅવધિ જ્ઞાન, ત્રણ અજ્ઞાન છે. એ કયા ભેદની અંદર હતું? ક્ષાયોપશમિક ભાવના ભેદમાં અજ્ઞાન આવ્યું હતું. અને આ અજ્ઞાન કયા ભાવનો ભેદ છે? ઔદયિક ભાવના ભેદમાં પણ અજ્ઞાન આવ્યું, અને ક્ષાયોપશમિક ભાવના ભેદમાં પણ શું આવ્યું? અજ્ઞાન આવ્યું. બંનેમાં અજ્ઞાન આવ્યું, અને આ બંને કોના ભાવ છે? કે જીવના ભાવ છે, જીવના ભાવ છે. તો ક્ષાયોપશમિક વાળું અજ્ઞાન અને ઔદયિક ભાવવાળું અજ્ઞાન, આ બંનેમાં અંતર શું છે સમજવાની જરૂર છે. તમે સમજશો તો બહુ જ આનંદ આવશે આ વિષયને સમજજો. અને અમારી જે અત્યારે ચર્ચા ચાલીને પછી વ્યાખ્યાન પછી ઘણા એની સાથે મળવાનું થયું હતું, અને આ સ્પષ્ટીકરણથી ઘણા ખુલાસા થાય છે. આ વાત બહુ સમજવાની અત્યંત પ્રયોજનભૂત વાત છે. કે સમજો ધ્યાનથી, ક્ષાયોપશમિકમાં જે 18 ભેદ જોયા એમાં 4 જ્ઞાન અને 3 અજ્ઞાન એમાં આવ્યું હતું. બરાબર છે? થોડાક આવી જાઓ છે. 4 જ્ઞાન અને 3 અજ્ઞાન એમ આવ્યું હતું. એટલે જે 4 જ્ઞાનની વાત આવી ને, એ સમ્યક દ્રષ્ટિને જ હોય. અને પેલી 3 અજ્ઞાન જે કહ્યા એ કોને હોય? મિથ્યા દ્રષ્ટિને જ હોય. અને શા માટે? કે એ જાણવામાં વિપરીત રૂપે સાધે છે. 3 પ્રકારની વિપરીતતા મેં કહી હતી, છે યાદ? ભાઈઓને બોલવા દો જરાક આજે. હા શ્રેયસભાઈ તમે નહીં બોલો, કોણ બોલશે 3 પ્રકાર? બોલો હરીશભાઈ, એક બોલો, એક બોલો, બોલો બોલો જીવનભાઈ, આપણે બોલો શશીભાઈ. કારણ વિપરીતતા, બીજા નંબરમાં સ્વરૂપ વિપરીતતા, પછી ભેદાભેદ વિપરીતતા, કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા, ત્રણ પ્રકારની વિપરીતતા. કેટલા બધા દ્રષ્ટાંત આપીને સમજાવ્યું હતું ને, ભૂલી ગયા? કારણ વિપરીતતામાં એમ સમ્ય દ્રષ્ટિ પણ કેટલા વાગ્યા છે જુઓ જો પ્રફુલભાઈ સામે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? નહીં નહીં, કેટલા વાગ્યા છે? નહીં જોવું પડે, મારે એ જ બતાવવું છે. સમ્ય દ્રષ્ટિ પણ ઘડિયાળની સામે જોશે, એને પૂછવામાં આવે કે કેટલા વાગ્યા તો એ ઘડિયાળની સામે જોશે. મિથ્યા દ્રષ્ટિ પણ ઘડિયાળ બે જોશે, ઘડિયાળની સામે, ભગવાનને નહીં જોવું પડે ઘડિયાળની સામે, ખ્યાલ ને? તો એ અહીંયા ઘડિયાળની સામે જોઈને કહે છે કે 9 અને 5, અને મિથ્યા દ્રષ્ટિ પણ કહે છે 9 અને 5, પણ બેમાં અંતર શું છે? બંનેમાં ક્ષયોપશમ જ્ઞાનમાં જે ઉઘાડ છે ને, જ્ઞાન દર્શનનું ઉઘાડ, એમાં તો 9 અને 5 બરાબર જણાયું, જાણવામાં જ્ઞાનની પ્રેમ, પણ સમકીથી જાણે છે આ 9 અને 5નું જ્ઞાન જે થયું છે ને, એ જ્ઞાન આત્માથી જ્ઞાન થયું છે. અને પેલો એમ માને છે જ્ઞાન સેનાથી થયું? ઘડિયાળથી જ્ઞાન થયું. એ કારણમાં વિપરીતતા થઈ ગઈ, કારણમાં વિપરીતતા થઈ ગઈ ત્યાં આગાડી, ખ્યાલ આવે છે કે નહીં? હા હા. તો એ કહે છે એ પ્રમાણે બીજી સ્વરૂપ વિપરીતતા જોઈ હતી. સમય દ્રષ્ટિ પણ ભોજન કરે, મિથ્યા દ્રષ્ટિ પણ ભોજન કરે, પણ સમય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ ભોજન કરે છે તો એમ માને સુખ શેમાંથી આવે છે? ભોજનમાંથી સુખ આવે છે. અને જ્ઞાની પણ ભોજન કરે છે પણ ભોજનમાંથી સુખ આવે છે એમ માનતા નથી. ચક્રવર્તીના ભોજન કેવા હોય? કેવા ભોજન હોય? હવે ભોજન કરે કે ના કરે? ચક્રવર્તી કરે ને, પણ એ ભોજનમાં સુખ બુદ્ધિ નથી, આમાંથી સુખ આવે નથી. જ્યારે અજ્ઞાની શું માને છે? સુખ શેમાંથી આવે છે? એમાં કેરીનો રસ છે ને, આ બધા ભોગ વિલાસના બધા પદાર્થ છે ને, હા, 56 પ્રકારના ભોગ જે કંઈ કહેવાય, એમાંથી સુખ આવે એવું માને છે. હું એના માટે એક વાત કહું છું કે દાદા સાંભળી હશે તમે, કેરીના રસમાં જો સુખ હોય તો આપણે થોડી ગણતરી મૂકીએ જરા, કદાચ સાંભળી હશે તમે. એક વાડકી કેરી ખાવાથી 100 ગ્રામ સુખ મળે, એક વાડકી ખાવાથી કેટલું સુખ મળે? 100 ગ્રામ સુખ મળે. તો બે વાડકી ખાવાથી કેટલું મળે? 200 ગ્રામ. ત્રણ વાડકી ખાવાથી? બોલો બોલો, બોલતા જાઓ જલ્દી જલ્દી. હા, 3 વાડકી ખાવાથી? 300 ગ્રામ. 4 વાડકી ખાવાથી? નહીં નહીં, તમે તમારું હે. અને પછી આપણા વેવાઈ હોય, નવા વેવાઈ, નવા વેવાઈ કહે ને, છેલ્લા જે 2-3 છોકરાના છેલ્લા નવા ફ્રેશ વેવાઈ હોય, એને તો બહુ આગ્રહ કરીને પીરશે ને કે નહીં નહીં, મારા હાથે લીધું, મારા હાથે લીધું જ નથી. તો વેવાઈ કહે છે, પહેલી 2 વાડકી સુધી તો પુણ્યનો ઉદય હતો, કરે ને, હવે આ 7નો ઉદય ચાલુ થયો. બોલો, માને કે ના માને? કે નહીં, મારા હાથે લીધું, મારા હાથે લીધું જ નથી. પાપનો ઉદય લાગે કે ના લાગે? બોલો. તો મારો કહેવાનો ભાવ છે કે જો કેરીના રસમાં સુખ હોય તો જેમ જેમ રસ વધારે ખાય એમ એને શું થવું જોઈએ? સુખ વધવું જોઈએ. એ નક્કી થાય છે કે નહીં કે એમાં સુખ નથી? બોલો હા. બોલો, એક બીજી વાત તમને જરા કહું. આ હોય છે ને તમારા થિયેટરની અંદર પિક્ચર વગેરે હોય, હોય છે ને મૂવી વગેરે હોય, તો આ પહેલી વખતે તો જોવા માટે જાય ને, તો એ શું કે તમારા 50 સિલિંગના 500 સિલિંગ આપીને ટિકિટ લઈને પણ જોવા માટે જાય. પછી બીજી વાર જોવે, ત્રીજી વાર જોવે, અને પછી કોઈ પડોશી ટિકિટ લાવીને વેલા તમે જોઈ આવો તો પણ નહીં જાય ને? બોલો. અને જો એમાં સુખ હોય તો એમાં જ પેલા વોચમેન હોય છે ને, પેલા બતાવવાળા, સીટ નંબર બતાવવાળા હોય છે ને, હા, કે આ જગ્યાએ આ જગ્યાએ, તો એને સૌથી વધારે સુખ થવું જોઈએ. પણ એને તો વિચારે રજા પાસ થતી નથી, એને એને કંટાળો હોય છે કે મારી રજા જલ્દી પાસ થાય, મારે ઘેર જવું છે 20 મહિના માટે. હા, બિલકુલ. એક સાચી ઘટના કહું તમને, મેં યાત્રામાં ગયા હતા સાઉથમાં, તો ત્યાં મૈસૂર પહોંચ્યા, મૈસૂર ગાર્ડન છે ને ત્યાં આગાડી, હા, વૃંદાવન, તો પછી ત્યાં આગળ જોવાનો સમય હતો, તમે ત્યાં પહોંચી ગયા. 3 બસ હતી અમારી યાત્રા સંઘમાં, તો ઉતર્યા પછી એ ગેટ ખુલવાનો થોડી વાર હતી, 2 કલાક 1.5 કલાકની વાર હશે, તો બધાએ તપાસ કરી, વાર હશે, તો પછી ટાઈમ હોય 1 કલાક 1.5 કલાક હોય તો પછી શું કરવાનું? તો હું તો બસમાં બેઠેલો હતો, પછી તરત જ ત્યાંથી સમાચાર મોકલાવ્યા કે ભાઈ 1 કલાક 1.5 કલાકની વાર છે, તો પ્રવચન રાખ્યું છે, બરાબર છે. તો ત્યાં પાછી ને, તો પેલો ભાઈ મને સમાચાર કહેવા આવે, બસમાં સાંભળ જરા ધ્યાનથી, બસમાં હું બેઠો, સમાચાર કહેવા માટે આવ્યા કે શૈલેષભાઈ પ્રવચન રાખ્યું છે અહીંયા. તો મારી પાછળ કોઈ બેન બેઠેલા હતા ને, એકદમ એમનાથી બોલ્યો કે પાછું પ્રવચન? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હા, પાછું પ્રવચન એમ બોલી ગયા, બરાબર છે, એમને ખ્યાલ નહીં, એકદમ બોલી ગયા. કેમ કે અંદરમાં પેલો જોવાનો ભાવ બનેલો કે હવે આ બિલકુલ નજીક આવી ગયા છે, ધન્ય ધન્ય આ જ ઘડી. હા, અને પાછું પ્રવચન એના પરથી મને તરત જ ખ્યાલ આવ્યો કે જે શાસ્ત્રમાં લખ્યું છે ને કે શુભ રાગ પણ દુઃખદાયક છે, છે કે નહીં? જો એ સ્વભાવમાં પણ આનંદ હોત તો પછી એમ ના કહેત અરે વાહ, સારી વાત છે, ચલો બીજા પ્રવચનનો પણ લાભ મળ્યો. અને તમને પણ બતાવું, આ 5 મિનિટની વાર છે, આ શુભભાવ દુઃખદાયક છે સુખદાયક સિદ્ધ કરીએ આપણે, ને સવારનું પછી ચાલુ પ્રવચન રાખું તો શું થાય બોલો હવે. હે, 5 મિનિટ 10 મિનિટ થાય તો પ્રફુલભાઈ ધીમે ધીમે ઘડિયાળ આગે મૂકી દેશે કે નહીં બોલો, કે આ મૂકી દેશે, અને પછી વધારે નહીં ખ્યાલ નહીં રાખું તો હરીશભાઈ ધીમે ધીમે માઇકનો અવાજ ધીમો કરી દેશે બોલો, પછી સંભળાય નહીં એટલે પછી બોલો બને કે ના બને. હા, પછી ના હોય તો પછી એક પછી એક જીનવાણીનો વિનય કરી કરીને ચાલવા માંડશે. હા, એ બતાવે છે કે શુભભાવ છે એ પણ દુઃખદાયક છે. સિદ્ધ ભગવાન તો ઉપર બિરાજે છે ને, અનંત સિદ્ધ ભગવાન તો ઉપર બિરાજે, એમને ક્યારે ત્યાંથી પાછા આવવાનો વિકલ્પ આવે છે? આવે છે. એ નક્કી બતાવે છે કે વિભાવ ભાવ હંમેશા દુઃખદાયક હોય છે. શુભ હોય કે અશુભ હોય, વિભાવ ભાવ કેવો હોય છે? દુઃખદાયક. અને આત્માના આશ્રય જે સ્વાભાવિક ભાવ પ્રગટ થયો હોય છે, દુઃખદાયક હોતો નથી ભાઈયા. આ ગુરુદેવશ્રીનો આપણા ઉપર અનંત અનંત ઉપકાર આસ્યા. એ ના મળ્યા હોત તો જીવન ધૂળ ધાણી થઈ ગયું હોત ભાઈ. તો જુઓ જરા, તો હવે ખ્યાલ આવે ને કે સમ્યક દ્રષ્ટિનું ક્ષાયોપશમી જ્ઞાન બધું સુજ્ઞાન, અને મિથ્યા દ્રષ્ટિનું ક્ષાયોપશમી જ્ઞાન બધું કુજ્ઞાન. કેમ? કેમ કે મિથ્યા દ્રષ્ટિને કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા જોવામાં આવે છે. હવે જે વાત આવે છે એ અજ્ઞાન જે છે, ઔદયિક ભાવમાં અજ્ઞાન. જો હવે જરા ઔદયિક ભાવનું અજ્ઞાન હું તમને થોડુંક સમજાવું છું 2-3 મિનિટ, પછી તમારે એનો જવાબ આપવાનો છે કે આ ઔદયિક ભાવવાળું અજ્ઞાન કોને હોય કોને ના હોય, અથવા બંનેને હોય કે ના હોય, તમને પોતાને આપોઆપ જવાબ ખ્યાલમાં આવી જશે. તો ઔદયિકવાળું અજ્ઞાન એટલે શું? કે જ્ઞાનાવરણ કર્મનો ઉદય, તો જેટલો ઉદય છે ને જ્ઞાનાવરણ કર્મનું, એટલું આપણને જ્ઞાન ખુલ્લું જોવામાં આવતું નથી, એટલે એ જાતિનું આપણને અજ્ઞાન છે. જેટલો ક્ષયોપશમ છે જ્ઞાનાવરણના, બે સ્થિતિ, એક તો છે જ્ઞાનાવરણનો ક્ષયોપશમ અને બીજું છે જ્ઞાનાવરણનો ઉદય. તો જેટલો ક્ષયોપશમ છે એટલું જ્ઞાન ખુલ્લું છે, અને જેટલો ઉદય છે એટલું આપણને જ્ઞાન ખુલ્લું જોવામાં આવતું નથી. એના માટે મેં તમને દ્રષ્ટાંત આપ્યું હતું બારણાનું. સામે 2 બારણા છે, એમાંથી 1 બારણું બંધ છે અને બીજું બારણું ખુલ્લું છે. તો આપણી સ્થિતિ પણ એવી છે, બંને ખુલ્લા તો કેવલી ભગવાનને છે, આપણી સ્થિતિ એક બંધ ને એક ખુલ્લું છે. તો જેટલું ખુલ્લું છે ને એટલો ક્ષયોપશમ ભાવ છે, અને જેટલું બારણું બંધ છે ને એટલું જોઈ શકતા નથી એટલો ઉદય છે. તો આપણને સમજો, હવે આપણને જ્ઞાનાવરણનો ક્ષયોપશમ છે કે નહીં? કે છે. તો ક્ષયોપશમ છે તો ઉદય પણ હોય. શું કહ્યું મહેન્દ્રભાઈ? જ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોય ને તો પછી જ્ઞાનાવરણનો સાથે શું હોય? ઉદય પણ હોય. કેવી રીતે નક્કી થાય છે ઉદય હોય એવું? કેવી રીતે નક્કી થાય શ્રેયસભાઈ? કેવી રીતે નક્કી થાય? કેમ કે ક્ષયોપશમ કહ્યો તો થોડું ખુલ્લું છે, એનો મતલબ જેટલું ખુલ્લું નથી એટલો શું છે? ઉદય. જેટલો ખુલ્લું નથી એટલો ઉદય માનવો પડે. રમેશભાઈ વાત ખ્યાલ આવી જાય છે ને? પ્રફુલભાઈ સમજણ પડે છે? હા, થોડું ખુલ્લું તમે કહો છો તો થોડું ખુલ્લું કહો છે એનો મતલબ થોડું તમારે બંધ છે નક્કી થઈ ગયું. તો થોડું ખુલ્લું છે એટલો ક્ષયોપશમ છે, અને જેટલો બંધ છે એટલો જ્ઞાનાવરણનો શું છે? ઉદય છે. હવે જોજો, જેટલું ખુલ્લું છે ને, હવે જોજો જેટલું ખુલ્લું છે એમાં જીવ કાં તો ગડબડ કરે કાં તો ગડબડ ના કરે. ખુલ્લું છે એમાં ગડબડ નથી કરતો તો સમ્ય દ્રષ્ટિ છે, અને ખુલ્લા જ્ઞાનમાં ગડબડ કરે છે તો મિથ્યા દ્રષ્ટિ છે. ગડબડ એટલે શું? કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા. ફરીથી, જેટલું જ્ઞાન ખુલ્લું છે ને, સમ્ય દ્રષ્ટિને પણ ખુલ્લું છે, મિથ્યા દ્રષ્ટિને પણ ખુલ્લું છે, તો ખુલ્લું તો છે પણ ગડબડ કરી તો વિપરીતતા, મિથ્યા દ્રષ્ટિ, અને ગડબડ ના કરી તો સમ્ય દ્રષ્ટિ છે. એટલે એમાં કોઈ પ્રશ્ન નથી, ગડબડ કરે ના કરે પર ડિપેન્ડ છે. પણ હવે જેટલું જ્ઞાન ખુલ્લું નથી કોને કોને, કોને લાગુ પડશે? ખુલ્લું નથી એ, બંનેને, બંનેને સમય દ્રષ્ટિને પણ જેટલું જાણવું નથી એટલું એને ઉદય છે જ્ઞાનાવરણ, એટલું ખુલ્લું નથી. મિથ્યા દ્રષ્ટિને પણ જેટલું ઉદય છે એટલું ખુલ્લું નથી એટલું એને પણ ઉદય છે. તો આ જે ઔદયિકવાળું અજ્ઞાન છે, જે ખુલ્લું નથી જોવામાં આવતું, એ સમ્યક દ્રષ્ટિને પણ જોવામાં આવે છે, મિથ્યા દ્રષ્ટિને પણ જોવામાં આવે છે, બંનેને જોવામાં આવે છે. અને એ જે અજ્ઞાન છે એમાં સમ્યક્ત્વ મિથ્યાત્વના ભેદ નથી હોતા. કેમ ભેદ નથી હોતા? કેમ કે ઓલરેડી ખુલ્લું જ નથી, તો પછી સમ્યક મિથ્યાત્વનો પ્રશ્ન જ બનતો નથી. એ ઓપન હોય એટલું જ્ઞાન, તો પછી દોષ લાગે ના લાગે એવો પ્રશ્ન. એ સંબંધનું આપણને જ્ઞાન જ નથી, તો પછી સમ્યક મિથ્યા હોવાનો પ્રશ્ન છે નહીં. એટલા માટે ઔદયિક ભાવમાં જ્ઞાનના બે ભેદ ના પાડે. જેમ ક્ષાયોપશમિકમાં ચાર જ્ઞાન ને ત્રણ અજ્ઞાન એવા જે બે ડિવિઝન કર્યા, એવી રીતે ઔદયિકમાં ડિવિઝન ના કર્યું. ઔદયિકમાં તો ખાલી અજ્ઞાન એવો શબ્દ જ વાપર્યો. સમજણ પડે છે હું જે કહેવા માગું છું? હા, ઔદયિકમાં બે ભેદ પાડ્યા, ખાલી અજ્ઞાન એવું જ લખ્યું, અને ક્ષાયોપશમિકમાં ભેદ પાડ્યા, ચાર જ્ઞાન અને ત્રણ. કેમ ભેદ પાડ્યો ત્યાં ઔદયિક ક્ષાયોપશમિકમાં? કેમ ભેદ પાડ્યા બે? કેમ ભેદ પાડ્યા? કેમ કે ત્યાં વિપરીતતા જોવામાં આવે છે, અને એ સમ્યક્ત મિથ્યાત્વ ત્યાં જોવામાં આવે છે. જ્યારે ઔદયિકમાં કેમ ભેદ ના પાડ્યો? કેમ કે એ જાતિનું જ્ઞાન ખુલ્લું જ નથી, તો પછી સમ્યક મિથ્યાનો પ્રશ્ન છે નહીં. બસ ખુલ્લું નથી એટલું અજ્ઞાન છે, અને જે અજ્ઞાન છે ને એ કોઈ બંધનું કારણનો પણ પ્રશ્ન બનતો નથી. એક એક મિનિટમાં પૂરું કરી દઉં છું કે હું ક્લાસમાં, સમજો કોલેજમાં ભણાવું છું, કોલેજમાં હું ભણાવું છું તો હું બોર્ડ ઉપર કંઈક લખતો હતો, અને એ વખતે ક્લાસમાં છોકરાએ પાછળથી વિસલ મારી. હવે હું એની શોધ કરવા માટે બીજા ક્લાસમાં શોધવા માટે જઈશ કે કોને વિસલ મારી, કે મારા ક્લાસમાં શોધીશ? મારા ક્લાસમાં શોધીશ ને, મારા ક્લાસની જે બહાર છે એ ત્યાં હું શોધવા જઉં કે કોને મારી, નહીં જઉં ને. કેમ કે એ તો ઓલરેડી અહીંયા ક્લાસમાં છે જ નહીં, માટે એ બીજા ક્લાસના છોકરાઓ સ્ટુડન્ટ છે એ તો દોષિત છે જ નહીં. જે અહીંયા છે એમાંથી મારે શોધવાનું છે. બસ એવી રીતે જેમ પેલા છોકરાઓ તો મારા ક્લાસની બહાર છે, પ્રશ્ન જ નથી એના દંડનો, એમ જેટલું આપણને જ્ઞાન છે જ નહીં, જે સંબંધનું સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિને જ્ઞાન છે જ નહીં, એમાં કોઈ દોષનો પ્રશ્ન છે જ નહીં. દોષની વાત તો જે જ્ઞાન ખુલ્લું છે ને એમાં વાત આવે છે કે ગડબડ કરે છે કે નથી કરતો. એટલા માટે ક્ષાયોપશમિકના ભેદમાં ભેદ પાડ્યો જ્ઞાનમાં, ઔદયિકવાળામાં ભેદ પાડ્યો નથી. આ એને વિસ્તારથી ચર્ચા કરે.
હરિમાં જિનવાણી.